શનિવારે હું તમારી સાથે હતો અને આશા રાખું છું કે તમારામાં ઘણા બધાએ શનિવારનો એ સંદેશો સાંભળ્યો હશે. તમને ખ્યાલ હોય તો એ સંદેશો થોડો અધૂરો છોડી દીધો હતો અને પ્રભુએ તેની કૃપામાં આ ફરી એક વખત તક આપી છે કે આપણે જે વચનો જોતા હતા તેની એને આગળ તેનું મનન કરીએ, એમાંથી આપણને ઈશ્વર શું શીખવવા માંગે છે તે આપણે જોઈએ. આપણે વચનો તરફ જઈએ એ પહેલાં આપણે જ્યારે સંદેશો પૂરો થયો પછી થોડી જે વાર્તાલાપ થઈ એ બાબત તરફ ધ્યાન દોરતા ફરીથી એક વખત, જો કદાચ મારું ગુજરાતી થોડું કાચું છે અને કદાચ કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું એક જાતનો ખુલાસો ચોખવટ આપવા માગું છું કે બાપ્તિસ્મા વિશે જે મેં કીધું હતું તે આપણે સમજવું, આપણે જાણવું બહુ જરૂરી છે. અને એટલા માટે હું થોડીક તમારો સમય લઈશ અને હું એ ફરીથી એક વખત હું સમજાવવા માગું છું કે આપણા મગજમાં કોઈ ગેરસમજ ના રહે. તો પહેલામાં પહેલી વસ્તુ હું તમને એ કહેવા માગું છું કે મેં શનિવારે એમ કીધું હતું કે બાપ્તિસ્મા નો ખરેખરો મતલબ શું છે. બાપ્તિસ્માનો ખરેખરો મતલબ આપણે જોઈએ તો આપણો જે વિશ્વાસ, અંતર્યામી વિશ્વાસ છે એનું બાહ્ય પ્રદર્શન એટલે બાપ્તિસ્મા. બીજી વસ્તુ મેં એમ કીધું હતી કે આપણે બાપ્તિસ્મા પામવાથી ખ્રિસ્તી નથી થતા, આપણે ખ્રિસ્તી છીએ એટલે બાપ્તિસ્મા પામીએ છીએ. આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે. અને હું ખ્રિસ્તી છે એમ કહું એટલે હું ખ્રિસ્તી ધર્મની વાત નથી કરતો કે તમે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા અને તમારા મમ્મી પપ્પાએ તમારું બાપ્તિસ્મા કરાવી દીધું અને હવે તમે ખ્રિસ્તી છો, તો એ બહુ મોટી ગલતફહેમી છે. કારણ કે ખ્રિસ્તી, જો તમે આપણે ધર્મની તરફથી વાત કરો, આપણે જે પવિત્ર શાસ્ત્રમાં વાંચીએ છીએ એ પ્રમાણે જો તમે વાત કરો તો કોઈ માણસ જન્મથી ખ્રિસ્તી જન્મતું નથી. આપણે દરેક વ્યક્તિએ ખ્રિસ્તી બનવું પડે છે. અને એ ખ્રિસ્તી બનવું એટલે શું, આપણે વારંવાર આ વસ્તુ તમે મારા મોંથી સાંભળી હશે, ઘણા બીજા બધા જે સેવકો છો તેમના દ્વારા પણ તમે આ સાંભળ્યું હશે કે આપણે નવો જન્મ પામવો. અને નવો જન્મ પામવો એટલે શું, કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ, આપણે કહીએ કે એ અમારા તારનાર છે, એમ એ ઈશ્વરના દીકરા છે, આપણે પસ્તાવો કરીએ અને એમને સ્વીકાર કરીએ ત્યારે આપણે નવો જન્મ પામીએ છીએ. અને પછીનું જે આપણું જીવન છે તે એક ખ્રિસ્તી જીવન કહેવાય. આપણે ખ્રિસ્તી ધર્મ નથી પાળતા. જો તમે ખ્રિસ્તી ધર્મ પાળતા હોય બરાબર, તો આપણામાં કે કોઈ હિન્દુ ધર્મ પાળતો હોય કે મુસલમાન ધર્મ કે બીજો કોઈ બી ધર્મ તમે લઈ લો, જો તમે ધર્મ પાળો છો તો તમારો તમે નર્કમાં જવાના છો, ભલે એ ખ્રિસ્તી ધર્મ હોય. કોઈ પણ ધર્મ તમને પ્રભુ પાસે લઈ જતો નથી. અને તમે કહેશો કે ભાઈ આ કઈ નવી વાત તમે કરો છો, બરાબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું, માર્ગ સત્ય તથા જીવન હું છું. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ લખ્યું છે કે માર્ગ સત્ય તથા જીવન મંડળી છે. કઈ વસ્તુ બાઇબલમાં લખી છે? મારા બાઇબલમાં એવું લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે માર્ગ સત્ય તથા જીવન હું છું, બલકે કે ઈસુ ખ્રિસ્ત છે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે મંડળી દ્વારા, બાપ્તિસ્મા દ્વારા, તમારા દાન દ્વારા, તમારા સભાસદપણા પ્રમાણે તમે સ્વર્ગમાં જશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ સત્ય તથા જીવન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ધર્મ શરૂ કરવા નતા આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો દેવ કોણ છે અને દેવ સાથે આપણું સમાધાન કેવી રીતે થાય, આપણું સમાધાન કરવા માટે પ્રભુ આવ્યા હતા. કે જે પાપ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આદમ અને હવા દ્વારા દુનિયામાં પ્રવેશ કર્યો તે, અને જે આપણો સંબંધ ઈશ્વર સાથેનો તૂટી ગયો તે પાછો મેળવવા માટે, પાછો એક જાતનું સમાધાન કરવાને માટે ઈશ્વર દુનિયામાં આવ્યા. અને એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ છીએ. જો આપણે સ્વર્ગમાં જ્યારે પણ જે ન્યાયની ગાદી છે એની આગળ ઊભા હઈશું અને જો ત્યાં ઊભા રહીને આપણે એમ કહીશું કે જો હું તો પ્રેયર લાઇનમાં જ્યારે પણ સ્ટીવન અંકલ મને કહે ત્યારે હું આવી અને સંદેશો આપતો હતો, હું તો ચર્ચમાં આટલો મોટો આગેવાન હતો, હું તો ચર્ચમાં ક્વાયરમાં બેસતો હતો, હું તો પાડક છું, કે હું તો બિશપ છું, કે હું તો ડીસુ છું, કે મેં તો આટલા લોકોની સેવા કરી, આટલા લાખોનું દાન આપ્યું, અને તેથી કરીને મને તમે સ્વર્ગમાં પ્રવેશ આપો, તો પ્રભુ આપણને કદાચ એવું કહેશે કે હું તને ઓળખતો પણ નથી. શું આ બધું કામ કરવું ખોટું છે, દાન આપવું ખોટું છે, લોકોની સાથે સંદેશો આપો, વચનો ની વાતચીત કરવી એ ખોટું છે? ના, એ ખોટું નથી. એટલે એ પણ ગેરસમજ, તમે એ ગેરસમજમાં પણ તમે ના રહેશો. પણ આ બધી વસ્તુઓ આપણે દાન આપીએ, આપણે મંડળીમાં કામ કરીએ, આપણે આપણે પ્રભુના વચનોનો પ્રચાર કરીએ, આ બધી વસ્તુઓ પહેલાં પ્રભુ સાથેનો સંબંધ આવે છે. શું તમારી તમારી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ છે? શું તમે નવો જન્મ પામ્યા છો? આ વસ્તુ બહુ જરૂરી છે. જો આ વસ્તુ નથી તો બીજું બધું નકામું છે. તો પછી આપણે કરણીઓ પર આધાર રાખીએ છીએ કે મારી કરણીઓ દ્વારા, મારી મારી જે જીવનશૈલી છે એ દ્વારા પ્રભુ મારો સ્વીકાર કરશે. અને આપણને પ્રભુ વચન એમ કહે છે કે કોઈ કોઈ મને શોધતું નથી. બધા જ પાપી છે, બધા જ પાપી છે. એ બધા પાપી છે એમાં એવું નથી કહેતા કેવું કે જે હિન્દુ મુસલમાન જે ખ્રિસ્તી નથી એ બધા પાપી છે. જે ખ્રિસ્તી પોતાની જાતને ખ્રિસ્તી ગણાવે છે એ પણ દરેક વ્યક્તિ પાપી છે. અને આ સમજવું બહુ જરૂરી છે. એટલે જ્યારે આપણે બાપ્તિસ્મા પામીએ, ત્યારે જ્યારે આપણે આ સંબંધ આપણો ઈશ્વર સાથે જોડાય, આપણને આ ખ્યાલ આવે આપણી પાપી અવસ્થાનો, અને જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુ હું પાપી છું, મને માફ કર, તારા રક્તથી મને શુદ્ધ કર, તે સમયે પ્રભુ આપણા હૃદયમાં આવે છે. અને એ જે સંબંધ બંધાય છે એની બાહ્ય નિશાની જેને કહેવાય એ બાપ્તિસ્મા છે. અને આ સમજવું બહુ જરૂરી છે. અને આપણે જો જૂના કરારમાં જો હું તમને સમજાવું, જ્યારે પણ કરાર થાય ત્યારે એની સાથે ચિહ્ન આવે. જો તમે ઉત્પત્તિનું પુસ્તક જો તો જ્યારે નૂહનું વહાણમાંથી બહાર આવ્યો, એણે બલિદાન કર્યું, પછી પ્રભુએ એની સાથે એક નવો કરાર કર્યો. એ કરાર એકદમ જે આદમ સાથે હતો એ જ કરાર ફરીથી નૂહ સાથે કર્યો, બરાબર. અને એ સમયે પ્રભુએ એ કરાર વખતે શું કીધું નૂને, કે હું હવે ફરી કદી હું દુનિયાનો નાશ જળ પ્રલયથી નહીં કરું. અને એની નિશાની રૂપે, એની ચિહ્ન રૂપે આપણને મેઘધનુષ આપ્યું. અને આજે પણ મારી જ્યારે હું મેઘધનુષ જોઉં, અને તમારામાંથી પણ ઘણા બધા કદાચ આવી જ રીતે વિચારતા હશે કે જ્યારે બી હું મેઘધનુષ જોઉં ત્યારે બહુ સુંદર લાગે છે આકાશમાં, પણ જ્યારે બી હું એ જોઉં ત્યારે મને નૂની વાત યાદ આવે છે. અને પ્રભુએ કેવી રીતે દુનિયાનો નાશ કર્યો હતો, કેમ નાશ કર્યો હતો, અને પછી પ્રભુનું વચન નૂને જે આપ્યું છે એ મને યાદ આવે છે. એ ચિહ્ન એ શું છે કે આપણને પ્રભુ તરફ દોરે, પ્રભુની તરફ આપણને આપણું ધ્યાન દોરે. એ જ રીતે જો તમે મૂસાના સમયમાં આવો, અને જ્યારે મૂસાને સિયોન પર્વત પર જ્યારે આજ્ઞાઓ આપવામાં આવી, નિયમ આપવામાં આવ્યો, તો એ નિયમના ચિહ્ન રૂપે એ સમયે શું આપવામાં આવ્યું? સાબાથનો દિવસ આપવામાં આવ્યો. સાબાથનો દિવસ જો તમે વાંચો, એ જે નિર્ગમનનું માનું છે કે 20મા અધ્યાયમાં હશે, તો ત્યાં લખ્યું છે કે આ સાબાથ એક ચિહ્ન રૂપે હતો કે જે નિયમ આપ્યો છે એનો. અને એ સાબાથ વિશે કોઈ દિવસ ફરી આપણે શીખીશું. આપણે જો ઇબ્રાહીમનું જોઈએ, જો અત્યારે તમે ઉત્પત્તિના 17મા અધ્યાયમાં આવો, અને ત્યાં જ્યાં સુન્નત, હું માનું છું એ ખરો સાચો શબ્દ છે, જે સુન્નત નો જે કરાર કરવામાં આવ્યો ઇબ્રાહીમ સાથે, એક એક જે કરાર પ્રભુએ કર્યો ઇબ્રાહીમ, એ સુન્નત એનું ચિહ્ન હતું કે એ યહૂદી માણસ દિવસમાં 4 કે 5 વાર જ્યારે જે શારીરિક કાર્ય એને કરવું પડે ત્યારે એને યાદ દેવડાવતું હતું. જ્યારે એ પોતાની પત્ની સાથે એકલો હોય ત્યારે એને યાદ દેવડાવતું હતું કે હું પ્રભુની સાથે જોડાયેલો છું. અને જે રીતે સુન્નત જૂના કરારમાં છે, એવી રીતે પણ બાપ્તિસ્મા આપણી માટે એક ચિહ્નરૂપ છે. પણ આપણે શું થયું છે, અને આ બધી વસ્તુ આપણને કેથલિક ચર્ચમાંથી બધી આવી છે, કેથલિક મંડળીમાંથી, કેથલિક શિક્ષણમાંથી આ બધું આવ્યું છે કે આપણે જે વસ્તુઓ ચિહ્ન હતી એને આપણે વિધિઓ બનાવી દીધી છે, વિધિઓ બનાવી દીધી છે. તમે સુન્નત કરો છો એટલે તમે યહૂદી નથી થતા, તમે યહૂદી છો એટલે સુન્નત કરાવો છો. કોઈ માણસ જઈને સુન્નત કરાવી દે એનો મતલબ એ નહીં કે ઇબ્રાહીમના વંશજનો થઈ ગયો. એ જ રીતે આપણે જસ્ટ ખાલી બાપ્તિસ્માં લઈ લીધે એટલે એનો મતલબ નહીં કે આપણે ખ્રિસ્તી થઈ ગયા. અને અમુક વખત આપણે આપણા મા બાપની વાત કરતા હોય છે કે મારા, આપણા મા બાપની બી સમજણ આપણા જેવી જ હોય છે. કારણ કે એક વસ્તુ આપણે બહુ જરૂરથી સમજવાનું છે કે મંડળીનો ધ્યેય અને ઈશ્વરનો ધ્યેય એક હોવો જોઈએ, એક નથી. એટલે આપણે મંડળી કે એ પ્રમાણે નથી ચાલવાનું, આપણે પ્રભુના વચન શું કહે છે એ પ્રમાણે ચાલવાનું છે. અને તમે ફરી કદાચ કહેશો કે આ ભાઈ આ કઈ નવી વાત લાવે છે, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા હતી, 3 વર્ષની સેવા જે આપણે માર્ક માંથી, લુક અને યોહાનમાં વાંચીએ છીએ, તો તમે વારંવાર જોશો કે ફરોસીઓને અને ત્યારના જે આગેવાનો હતા તેઓને વારંવાર આ વસ્તુ માટે ટોકે છે કે જે શાસ્ત્રમાં નથી લખ્યું એ તમે લોકો કરો છો. કારણ કે જે સાબાથ દિવસ નિયમની ચિહ્ન રૂપે આપવામાં આવ્યો હતો તેને એ લોકો એક બોજારૂપ બનાવી દીધો હતો. અને એથી જ પાવુલ પણ પિત્તરને ગલાતીઓના એમાં કહેવામાં આવે છે કે જે બોજો આપણે સહન નથી કરી શકતા એ બોજો તમે આ નવા જે વિશ્વાસુ છે તેની પર કેમ નાખો છો. આખું જે ગલાતીઓનો પત્ર છે એ આ જ બાબતમાં આપણને શીખવે છે. કારણ કે એ વખતે શું કહેતા હતા યહૂદીઓ કે હા, તમે પ્રભુની પાસે તો કૃપાથી આવો છો, કૃપાથી તમને તમારું તારણ મળે છે, પણ પછી તમારે સુન્નત કરાવવી જોઈએ, યહૂદીઓના જે બધા નિયમો છે તે તમારે પાળવા જોઈએ. અને ત્યારે પાઉલ એ લોકોને કહે છે કે ના, કૃપા એ જ બસ છે. અને આવી જ કંઈક વસ્તુ આપણી મંડળીઓમાં પણ થઈ છે કે આપણે બીજો બધો બોજો નાખીએ છીએ. શું તમે બાપ્તિસ્મા પામ્યા? શું તમે પૂર્ણ સભાસદ થયા? શું તમે અમારા મંડળીના સભ્ય છો? અત્યારે હું મણિનગરનો છું. મણિનગરનો જે મેથોડિસ્ટ ચર્ચ હતું એની સન્ડે સ્કૂલમાં હું ગયો હતો નાનો હતો ત્યારે. હું બહુ નાની ઉંમરમાં અહીંયા આવી ગયો છું, પણ એટલે થોડા વર્ષો મેં સન્ડે સ્કૂલમાં ત્યાં એ કર્યા હતા. અત્યારે હું જો, અને આ મારી સાથે બન્યું છે એટલે હું તમને કહું છું, જો અત્યારે હું મેથોડિસ્ટ મંડળીમાં એ ત્યાં જઈને એમ કહું કે ભાઈ તમારું પેલું મેદાન છે ને ત્યાં મારે જરા થોડી સભા કરવી છે ઉપકાર સ્તુતિની, મને ખબર છે તમને શું પહેલો પ્રશ્ન મને પૂછશે મેથોડિસ્ટ મંડળીમાં, શું તમે આ મંડળીના સભ્ય છો? શું તમે શું મેથોડિસ્ટ છો? આવા બધા પ્રશ્નો પૂછવામાં આવશે મને. કોઈ મને એમ નહીં પૂછે કે તમ શું તમે ખ્રિસ્તી છો. કારણ કે મંડળીનો ધ્યેય, ભલે એ મેથોડિસ્ટ હોય, અને માફ કરજો તમે, હું કોઈ મંડળીને એ નથી કરતો, મેથોડિસ્ટ હોય, આઈપી મિશન હોય, મુક્તિ ફોજ હોય, અલાયન્સ હોય, જે બી મંડળી હોય, મંડળીનું ધ્યેય શું છે? કે એ મંડળી વધે. મંડળીનું ધ્યેય એ નથી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કાર્ય શું સોંપ્યું છે? કે તમે શિષ્યો બનાવો, મંડળીના સભ્ય નહીં. અને આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂર છે. મંડળીનું ધ્યેય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ધ્યેય નથી, હોવું જોઈએ. પણ હવે આટલા વર્ષો બાદ મંડળી પોતાની માલ મિલકત ઉપર, બરાબર છે. અને આની માટે હું તમને ખાસ વિનંતી કરું છું કે ગયા જ અઠવાડિયે મેં પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને જે 1લી 6 કલમ છે, સારદીસની મંડળી ઉપર જે સંદેશો કર્યો એને જરૂરથી સાંભળો, તો તમે સમજી શકશો કે આપણું જે પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે કેવી રીતે એનું કેવી રીતે એની શરૂઆત થઈ હતી અને અત્યારે આપણે કઈ જઈ રહ્યા છે. અને જે સારદીસની મંડળી છે એ સારદીસની મંડળી તો આપણું જે પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે એ વિશે વાત કરી રહી છે કે તમે મારો સંદેશો કેટલો ભ્રષ્ટ કરી દીધો છે. બલકે જો તમે પવિત્ર શાસ્ત્રમાં જુઓ તો એ સારદીસની જે મંડળી છે એને એક મરેલી મંડળી કહેવામાં આવે છે. અહીંયા ગાડી અમેરિકામાં હું 2 મંડળીથી વાકેફ છું. હું એક ચર્ચમાં હું આગેવાન હતો, ઘણા સમય સુધી હું આગેવાન હતો, જે કે 45નું ચર્ચ છે, અને બીજું જે 56નું ચર્ચ છે. હું માનું છું કે તમારામાંથી ઘણા બધા બંને મંડળીઓથી મંડળીઓની ઓળખ હશે તમને બંનેને, અને મારા ઘણા મિત્રો બધાને હું બહુ સારી રીતે જોડું છું. આ મંડળીમાં ઉછેર્યો છું. મારી મારી પત્ની છે એ 56ના બેથલશીપ જે ચર્ચ છે ત્યાં ત્યાંની હતી. એટલે હું નાનપણથી આ બે મંડળીઓને ઓળખું છું. પણ મને દુઃખ લાગે છે કે જો હું તમને કહું કે આજે કોઈ માણસ આવીને આ બેમાંથી એક મંડળી, અને આ બે મંડળી માટે એટલે કહું છું કારણ કે હું જાણું છું, એવું નથી કે આ બે જ મંડળી છે, કદાચ બીજી મંડળીમાં પણ આવું જ હશે. જો કોઈ માણસ આવીને એમ કે મારે આ ચર્ચનું સભ્ય થવું છે, તો પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવશે કે જો ભારતનો હોય તો કે ભારતમાં કઈ મંડળીના સભ્ય હતા, ત્યાંથી તમે સર્ટિફિકેટ લઈ આવો. ત્યાંનો પાળક સાહેબ જ્યારે સર્ટિફિકેટ મોકલે ત્યારે અમે તમને અહીંયા ગાડી અમે મેમ્બરશીપ આપીશું. ખોટું હોય તો મને કહેજો. પણ કોઈ એમ નથી પૂછતું કે શું તારા પ્રભુની સાથેનો શું સંબંધ છે, શું તું નવો જન્મ પામ્યો છું, શું તું પ્રભુને ઓળખે છે. એનું કશું નહીં, આ તો આપણે ખાલી સભ્ય ભેગા કરવાના છે. તો આપણે કેવી રીતે જે જે મિશન આપણને આપ્યું છે પ્રભુએ કે શિષ્યો બનાવો, શું કોઈ હિન્દુ માણસ આપણા દેવળ માં આવીને તો આપણે એમને એમ કહેવાના છે કે ભાઈ શું કંઈક તમારી મેમ્બરશીપ લાવો? તો એ જ વસ્તુ આપણે ખ્રિસ્તી માણસને કેમ પૂછીએ છીએ? કારણ કે આપણું ધ્યેય મંડળી, આપણું જે નાનું એક આપણી એક નાની દુનિયા ઊભી કરી છે એમાં રહીને જ આપણે કામ કરવાનું. પ્રભુનું કામ આખા દુનિયા માટે છે. અને તમે કહેશો કે ભાઈ આને ને બાપ્તિસ્માને ને યોહાન 4નો જે સંદેશો છે એને શું લાગે વળગે છે? હું આ બધું તમને હમણાં જ્યારે અંત કરીશ ત્યારે બધું સમજમાં આવી જશે. એટલે એ આ બાપ્તિસ્માને સમજવું બહુ જરૂરી છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, બરાબર? પણ એ પ્રશ્ન હું પૂછું એ સાથે જો તમારા બાઇબલ હોય તો મારી સાથે તમે પહેલામાં પહેલાં પ્રેરિતોનો કૃત્ય તેનો બીજો અધ્યાય અને 38 એ કલમ કાઢો, બરાબર? અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો, તમારા પાપોની માફી માટે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થાય તે માટે. અહીંયા શું લખ્યું છે કે તમે બાપ્તિસ્મા પામો તો તમને એ મળશે જે આ પવિત્ર આત્માની જે ભેટ છે. બાપ્તિસ્મા પામ્યા પહેલાં એક વસ્તુ આવે છે. શું આવે છે? પસ્તાવો કરો, પસ્તાવો કરો, પસ્તાવો કરો. એનો મતલબ શું થયો? ફરીથી એક વખત હું તમને સમજાવું. પસ્તાવો, જો પસ્તાવાને આપણે ના સમજી શકતા હોય તો પસ્તાવોનો મતલબ એવો નથી કે ભાઈ હું આ માર્ગે જઈ રહ્યો છું, ખોટા માર્ગે જઈ રહ્યો છું, તો હવે હું ત્યાંથી પાછો ફરી જાઉં અને એ માર્ગે હવે હું નહીં ચાલું. એ ફક્ત પહેલું પગલું છે. પહેલામાં પહેલું પગલું તો એ છે કે આપણે જાણવું કે હું ખોટા માર્ગ પર છું. બીજું પગલું એ છે કે એ માર્ગથી પાછું ફરવું, ભલે ગમે તે વસ્તુમાં આપણને પસ્તાવ કે ભાઈ આ ખોટી વસ્તુ છે, હવે મારે ના કરવી જોઈએ. અને આપણે અને બલકે દુનિયાના બધા લોકો, બીજા ખાસ તો બીજા જે ધર્મ પાળતા હોય છે એ લોકો, તો એ એમ સમજે છે કે જો હું ખોટા માર્ગથી હું સમજું કે આ ખોટો માર્ગ છે અને હું પાછો ફરું તો એ પસ્તાવો છે. પણ એ પવિત્ર શાસ્ત્ર પ્રમાણેનો પસ્તાવો નથી. ખરેખરો પસ્તાવો શું છે? કે તમે ખોટા માર્ગે જ્યાં જાઓ છો ત્યાંથી પાછા ફરો, પણ પાછા ફરો ત્યારે તમે પ્રભુ તરફ વળો. બરાબર? સેકન્ડ ક્રોનિકલ્સ, આઈ થિંક કાળ વૃત્તાંત, બીજો કાળ વૃત્તાંત 7 અને 14 કલમ આપણે બધા જાણીએ છીએ. ત્યાં શું લખ્યું છે કે જ્યારે મારા લોકો જે માર્ગમાં જતા ત્યાંથી પાછા ફરશે અને મારી તરફ ફરશે, પ્રભુ તરફ ફરવું એ પસ્તાવાનું છેલ્લો પગલું છે. અને એ સમજવું બહુ જરૂરી છે. અને અહીંયા પિતર આપણને શું કહે છે? પસ્તાવો કરો. એક સાનો પસ્તાવો કરવાનો કહેતો હતો. આ જ્યારે બીજો અધ્યાય આપણે જોઈએ છીએ ત્યારે એણે જે સંદેશો આપ્યો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા, તમે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, એ બધું તમે પહેલાં તો એક તમે એડમિટ કરો અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ તમે ફરો. અને જ્યારે એ કરશો ત્યારે તમને પવિત્ર આત્માનું દાન મળશે. ત્યાર પછી તમારે બાપ્તિસ્મા લેવાનું છે. બીજો એક કલમ હું તમને બતાવું અને હું મૂળ મુદ્દા પર પહોંચું પછી. માર્કની સુવાર્તા તમે ખોલો. માર્કની સુવાર્તા એનો 16મો અધ્યાય અને 15 અને 16 કલમ આપણે જોઈશું. બરાબર છે. માર્કની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 15મી કલમ એમ કહે છે આપણને કે ઈસુએ તેઓને કહ્યું કે આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. કોને સુવાર્તા આપણે પ્રગટ કરવાની છે? સમગ્ર સૃષ્ટિને, ના કે ખાલી આપણા દેવળમાં જેટલા લોકો આવે એમને, સમગ્ર સૃષ્ટિને. અને સુવાર્તા, હવે સુવાર્તા એટલે શું? સુવાર્તા એટલે શું કે આપણે એમ કહીએ માથી માર્ક, લુક અને યોહાન તો હા સુવાર્તાના પુસ્તક છે, પણ સુવાર્તા જેને સારો સંદેશ, ગુડ ન્યૂઝ કહેવામાં આવે છે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના દીકરા દુનિયા પર આવ્યા, એમણે પોતાનું વધસ્તંભ પર પોતાનું જીવન આપ્યું અને એમના રક્ત દ્વારા આપણને શુદ્ધિ મળી છે, ત્રીજા દિવસે એ પુનરુત્થાન પામ્યા અને તેમાં આપણને અનંત જીવન મળ્યું છે, એ સુવાર્તા છે. આ વસ્તુ આપણે પ્રચાર કરવાની છે, બરાબર. અને પછી જો આગળ 16મી કલમ શું કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે, શું કરે, સાની ઉપર વિશ્વાસ કરે, સુવાર્તા પર. સુવાર્તા એ શું છે કે પ્રભુ દેવનો દીકરો છે અને એ દીકરાના રક્ત દ્વારા મને માફી મળી છે અને એમના પુનરુત્થાનમાં મને જીવન મળ્યું છે, એ વસ્તુ પર વિશ્વાસ કરે પછી બાપ્તિસ્મા લે તે ઉદ્ધાર પામશે. કે એવું લખ્યું છે કે ભાઈ તમે જન્મ્યા અને તમે બાપ્તિસ્મા લઈ લો, વિશ્વાસ કર્યો કે પસ્તાવો કર્યો, કશું ફરક નથી પડતો. અને આ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે જ્યારે તમે એક વર્ષના બાળકને કે બે મહિનાના બાળકને કે ત્રણ કોઈ પણ બાળકને જ્યારે તમે બાપ્તિસ્મા આપો, ત્યારે એ બાળક પસ્તાવો કરે છે? શું એ બાળકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે પણ છે? તો પછી કેમનું એ બાપ્તિસ્મા ગણાય? આ એક બાપ્તિસ્મા, બે બાપ્તિસ્માની વાત નથી, આ બલકે બાપ્તિસ્માની પણ વાત નથી. બલકે હું તમને ગેરસમજ ના કરશો, બાપ્તિસ્મા પામવાથી કોઈ સ્વર્ગમાં જતું નથી અને બાપ્તિસ્મા ન પામવાથી કોઈ નરકમાં નથી જતું. જ્યારે તમે સ્વર્ગના દરવાજે, જ્યારે પણ આપણો સમય આવશે ને, તારે તમને ત્યાં પૂછશે નહીં, ભાઈ કઈ બાપ્તિસ્મા પામેલો, કોણે બાપ્તિસ્મા આપેલું, એવું કોઈ નહીં પૂછવાનું તમને. ફક્ત એક જ વસ્તુ જોવામાં આવશે, શું તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ છે કે નહીં. જે વધસ્તંભ પર જે ચોર લટકતો હતો, જેણે પ્રભુની આગળ પસ્તાવો કર્યો, એને કહ્યું કે તું મારી સાથે પારાદેશમાં હઈશ, શું એ ચોરે બાપ્તિસ્મા લીધું હતું? આ બાપ્તિસ્માની વિધિઓ અને જે વધારે બોજો નાખ્યો છે એ બધો મંડળીએ નાખ્યો છે. ફરીથી એક વખત કહું છું કે ગેરસમજ ના કરશો, બાપ્તિસ્મા પામવું કશું જ ખોટું નથી. બલકે 5 વાર બાપ્તિસ્મા લો, કંઈ વાંધો નહીં, 10 વાર બાપ્તિસ્મા લો, પણ એ બાપ્તિસ્મા લીધા પહેલાં વિશ્વાસ કરવો અને પસ્તાવો કરવો બહુ જ જરૂરી છે. જો પ્રભુ સાથે સંબંધ નથી તો આપણી બધી જ વિધિઓ, ભલે તમે 40, 50, 60 વર્ષથી મંડળીમાં કામ કરતા હોય, એ બધું જ નકામું છે, એ બધું જ નકામું છે. વિશ્વાસ કરવાનું, વિશ્વાસ, પસ્તાવો અને તેને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ, એ જ આપણને સ્વર્ગમાં લઈ જશે. અને આ વસ્તુ સમજવી, કારણ કે બાપ્તિસ્મા અને પ્રભુ ભોજન એ બે વિષય ઉપર બહુ જ ગેરસમજ છે અને એ શેતાને શરૂ કરી છે. એ કારણ કે શેતાન જાણે છે કે હું આ લોકોને વિધિઓ કરવાનું કરીશ ને તો એ લોકો એમાં બહુ ખુશ રહેશે, બરાબર. એ કે હું વિધિઓ કરવામાં હું બહુ ખુશ થઈ, કારણ કે આપણને બાહ્ય રીતે આપણને ખબર પડે હા બાપ્તિસ્મા પામ્યા. પ્રભુ તો હૃદય તરફ જોવે છે. યર્માયાનું પુસ્તક, એમાં તમે વાંચો તો એમ લખ્યું છે કે હું આ તમને એક નવો કરાર આપું છું અને આ કરાર હું તમારા હૃદય ઉપર લખું છું. જો તમે આ વસ્તુ ના માનતા હોય કે પ્રભુ હૃદયને જોવે છે, તો જુઓ મારી સાથે યોહાનનું પુસ્તક, તેનો બીજો અધ્યાય ખોલો તમે, અને લગભગ 23-24મી કલમ, બરાબર 23મી કલમ જો શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણામાંથી ઘણાને થોડો આઘાત લાગી જશે આ વાત સાંભળીને. ઓકે, એ શું કહે છે? 23મી કલમ, યોહાનનું પુસ્તક, તેનો બીજો અધ્યાય અને 23મી કલમ એમ કહે છે કે હવે પાસ્કા પર્વના સમયે ઈસુ યરૂસાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. શું કર્યો? વિશ્વાસ કર્યો. આ તો આ કહેવાય બહુ અજાયબ જેવું કહેવાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. પણ જો આગળ શું કહે છે, એ કહે છે પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો. શું પ્રભુ તમારો વિશ્વાસ કરે છે? જ્યારે તમે એમ કહો છો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, પણ આજે 24મી કલમમાં શું લખ્યું છે, પણ ઈસુએ તેમનો વિશ્વાસ ના કર્યો. કેમ કે તે સર્વ જાણતા હતા. શું જાણતા હતા? અને મનુષ્ય વિશે કોઈની સાક્ષી તેમને જરૂર ન હતી, કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા. આનો મતલબ શું? પ્રભુ તમારા હૃદયમાં શું છે એ જાણે છે. ભલે આપણે બાહ્ય રીતે મંડળીમાં મોટો ક્રોસ પહેરીને, આઈ લવ યુ જીઝસનો સ્કાર્ફ પહેરીને કે ટાઈ પહેરીને જઈએ, હાથમાં બાઇબલ હોય, મોટી મોટી લાંબી લાંબી આપણે પ્રાર્થના કરાવીએ, પણ જો પ્રભુ તમારી પર વિશ્વાસ ના કરતો હોય તો એ બધું નકામું છે. કારણ કે પ્રભુ આપણા હૃદયને જાણે છે. અને આ હું તમને કહું, જો કદી તમે ચર્ચમાં ના જાઓ તો પ્રભુ કશું એવું નથી કહેતો કે આ તમારે કરવું જ પડે. જ્યારે બી તમે કોઈ બી વસ્તુ એમ લાગે કે આ મારે કરવી જ પડે ને, તો એ ખોટી વસ્તુ છે. આપણે હું દેવળમાં જવું પડે એટલે નથી જતો, પણ કારણ કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ છે ને, એટલે મને જવાનું ગમે છે. એટલા માટે હું દેવળમાં જઉં છું. ઇંગ્લિશમાં જ્યારે હું બોલું ને ત્યારે એમ કહું છું, ઇટ ઇઝ નોટ અબાઉટ આઈ હેવ ટુ, આઈ ગેટ ટુ. કારણ કે હું પ્રભુ પર પ્રેમ કરું છું એટલા માટે હું બાઇબલ વાંચું છું. એમ નહીં કે ઓકે હવે મને એમ કીધું છે કે બાઇબલ તો છે ને દરરોજ વાંચવાનું, એટલે ફટાફટ એક અધ્યાય કે પાંચ કલમ કે ઉપલી મેળી કે કશું વાંચી લીધું, હવે આપણે જે પેલું એક ચેક માર્ક મારવાનો એ મારી અને હવે આપણે આગળ વધી જઈએ. વાલાઓ, આ સમજવું બહુ જરૂરી છે કે વિધિઓ, રીતિ રિવાજો ઉપર તમે તમારો, એની ઉપર તમારો વિશ્વાસનું જે ઘર છે ને તે ના બાંધો. પ્રભુના વચન ઉપર તમે તમારું ઘર બાંધો. હું જાણું છું જે કહું છું એ અઘરું છે. હું જાણું છું કે તમારામાંથી ઘણા બધા વર્ષોથી મંડળીમાં ઉછેર્યા છો, વર્ષોથી મંડળીમાં મંડળીની સાથે કાર્ય કર્યું છે. હું એમ નથી કરતો કહેતો કે મંડળી ખોટી છે. હું પણ મંડળીનો જ છું. મારા દાદા પણ મેથોડિસ મંડળીમાં ડીસુ હતા, અને ઘણા ઘણા મોટા પાસ્ટરનું હું તમને નામ આપું તો એ મારા દાદાની હેઠળ કામ કરતા હતા. મારા જે બીજા દાદા હતા અને બીજા દાદી હતા એ ડૉક્ટર હતા, અને સાલ્વેશન આર્મીમાં એ કેપ્ટન અને એની એ સેવા આપતા હતા. અને આજની બી તારીખમાં તમે ત્યાં જાઓ તો લોકો તેમને ઓળખે છે. હું પણ મંડળીમાંથી જ આવ્યો છું, પણ ફરીથી એક વાર હું તમને યાદ દેવડાવું કે પ્રભુને ફક્ત છોકરાઓ હોય છે, દીકરા દીકરીઓ હોય છે, પ્રભુને પૌત્ર પૌત્રીઓ નથી હોતા. દરેક વ્યક્તિ જે ખ્રિસ્તી છે એણે પોતાનો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે બાંધવાનો છે. હું મારા દાદા ડીસુ હતા એટલે હું એમ ના કહું કે હવે હું ખ્રિસ્તી છું, કે મારા પપ્પા પાળક છે, કે મારા મા પાળક છે, કે મારા મા બાપ આ પ્રમાણેની સેવા આપે છે, કશું ફરક નથી પડતો. તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સુસંબંધ છે. અને આ વસ્તુ પ્રભુએ મારા મનમાં બોજો મૂક્યો અને મેં હું તમારી સાથે આ વસ્તુ હું શેર કરી રહ્યો છું. માફ કરજો જો તમારામાંથી કદાચ કોઈકને ખરાબ લાગ્યું હોય, પણ આ સત્ય વચન છે. અને હું પ્રભુના વચન ઉપર જ્યારે હું બોલું, પ્રભુનું સત્ય વચન જ્યારે હું તમને કહું, ત્યારે એ બાબત માટે હું કોઈને માફી માંગતો નથી. કારણ કે જે વચન છે એ છે. આ વસ્તુ બહુ જ સમજવાની જરૂર છે. અને તમે એમ કહેશો કે ભાઈ ક્યારે તમે આપણું જે છે એ પૂરું કરશો, તો હવે ચાલો યોહાનનું પુસ્તક તેનો ચોથો અધ્યાય, અને હું આ બધી જે વાત કહી મેં તમને એ બધી તમે યાદ રાખજો, કારણ કે આ વસ્તુ આપણે હમણાં જોઈએ છે. શનિવારે જ્યારે આપણે જોયું, ત્યારે આપણે જ્યારે પુસ્તકનું શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે પ્રભુએ કીધું, પ્રભુ યહુદાના જુડિયાના પ્રદેશમાં હતો, ત્યાંથી સમરૂનમાં આ સ્ત્રી સાથે કુવા પર જે મુલાકાત, અને મેં તમને કીધું એ પ્રમાણે કે પૃથ્વીની રચના થઈ એ પહેલાં આ અપોઇન્ટમેન્ટ હતી. આ સમરૂની સ્ત્રીને મળવા એ સમરૂનમાંથી પસાર થઈ રહ્યા છે, અને જે વાર્તાલાપ હતો તે આપણે જોયો. આપણે શરૂઆત કરી કે પહેલામાં પહેલી વસ્તુ કે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂઆત કરી વાત કરવામાં, આપણે પણ આવું જ કંઈક, કે જ્યારે આપણે જોઈએ કે જે લોકો નાશમાં જઈ રહ્યા છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, તો આપણે પહેલ કરવાની છે. અને પછી તમે જુઓ તો બીજી વસ્તુ એમણે એમ કરી કે જે વસ્તુ એણે માંગી નથી, એને તો ખબર પણ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. એણે માંગ્યા પહેલાં પ્રભુએ કીધું કે જો તને ખબર હોત કે હું કોણ છું, તો તું મારી પાસે જીવંત પાણીની માંગ કરે. અને બલકે આપણા બધાની માટે આવું જ હોય છે કે આપણે પોતે પણ જાણતા નથી કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે કોણ મળી શકે. જે વ્યક્તિ પાપમાં ચાલી રહી છે, જે વ્યક્તિ પ્રભુને ઓળખતી નથી, એને તો ખબર બી નથી કે પ્રભુ ઈસુ પાસે હું આવીશ તો કેવો મને અજાયબ જેવો આશીર્વાદ મળશે. એવું જ કંઈક આ બાઈના લક્ષમાં પણ હતું. અને આપણે, મને લાગે છે કે 11મી કલમ થી આપણે જોયેલું, મેં કીધું હતું કે 11મી કલમ એમ કહે છે કે સ્ત્રીએ તેમને કહ્યું કે પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે, તો તે જીવતું પાણી તમારી પાસેથી ક્યાં હોય? અને આ બાબતમાં મેં તમને કીધું હતું કે ઘણી વખત જ્યારે આપણે કામ શરૂ કરીએ ત્યારે આપણે પણ આવા જ કંઈક પ્રશ્નો હોય છે કે આપણે પૈસા કેવી રીતે લાવીશું, કંઈ બેસીશું, કેવી રીતે, ક્યાં, આવા બધા પ્રશ્નો આપણે ઊભા હોય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ પ્રભુ છે જે મને દોરી રહ્યો છે, અને જો એ દોરી રહ્યો છે તો એ અમારી દરેક જરૂરિયાતો પૂરી પાડશે. બરાબર. આગળ એમ કહે છે કે અમારા પૂર્વજ યાકૂબ અમને આ કૂવો આપ્યો, અને યાકૂબે પોતે તેના સંતાનોને તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો? આગળ એમ કહે છે કે ઈસુએ તેને કહ્યું કે જો કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તે કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે ને ઝરો અનંત જીવન સુધી ઝર્યા કરશે. આ બાઈએ પસ્તાવો કર્યો કે વિશ્વાસ કર્યો એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને અજાયબ જેવો જે આશીર્વાદ એમાં છુપાયેલો છું એ કીધો. હવે આ બાઈને જ્યારે એમ કીધું હશે કે હું તને જીવંત પાણી આપીશ, તો આ બાઈની સમજણ પ્રમાણે એને શું હશે કે ભાઈ, હવે મારે કૂવાનું પાણી નહીં પીવાનું, મારે અહીંયા કૂવા પર પાણી લેવા નહીં આવવું પડે, મારા ઘર અગાડી જ કંઈક વહેતું પાણી થઈ જાય તો કેટલું સારું, કે મારે જે આ દરરોજનું આવવું પડે છે, ઊંચકીને પાછા જવું પડે છે, એ બધી માથાકૂટ મારે મટી જાય. એના એની સમજ શક્તિ પ્રમાણે એને એવું આવું કંઈક થયું હશે, કારણ કે હજુ પણ એ સમજી નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાની વાત કરી રહ્યા છે. અને આપણે પણ આવું જ કંઈક હોય છે, આપણને આપણું જે જે આપણી દુનિયાવી જરૂરિયાતો હોય એની પર આપણું વધારે ધ્યાન હોય છે કે ભાઈ આ થાય ને તો આ બધું થાય. આપણે પ્રભુનો જે ખરેખરો આશીર્વાદ છે એ આપણે સમજી શકતા નથી. અને પ્રભુ પછી એને કહે છે કે ભાઈ, જો તને ખબર હોય તો આ જીવન દ્વારા તો તને અનંત જીવન મળે. હવે એને કંઈક સમજણ પડતી હોય એવું લાગે છે. જો સ્ત્રી કહે છે, ઈસુને કહે છે કે પ્રભુ, તે પાણી મને આપો કે મને તરસ ન લાગે અને પાણી ભરવા માટે આટલે દૂર આવવું ના પડે. મેં શું કીધું તમને? બરાબર છે. ઈસુએ તેને કહ્યું કે જા, તારા પતિને અહીંયા બોલાવીને લાવ. અને જ્યારે પણ આપણે કોઈની સાથે સુવાર્તાનો પ્રચાર કરીએ તો આ વસ્તુ યાદ રાખવાની બહુ જરૂરી છે. હા, આપણે સહાનુભૂતિથી, સંવેદનાથી એમની સાથે વાત કરીએ છીએ, પ્રેમથી એમની સાથે વાત કરીએ છીએ, એક વાર્તાલાપ શરૂ કરીએ છીએ, એ વાર્તાલાપ દ્વારા એક જાતનો સંબંધ બંધાય, પછી પ્રભુનો જે આશીર્વાદ છે, પ્રભુમાં જે આશીર્વાદ છુપાયેલો છે, પ્રભુની વાતો વિશે આપણે વાત કરીએ છીએ, પણ પછી અહીંયા જે પ્રભુએ કર્યું એ વસ્તુ કરવાની પણ આપણે બહુ જરૂર છે. અને અહીંયા પ્રભુ શું કહે છે કે જેનું જે પાપ છે, મેં તમને જે પહેલાં વાત કરી એ પ્રમાણે પસ્તાવો, કારણ કે પાપના પસ્તાવા વગર માફી મળવી અશક્ય છે. અને એથી જ કરીને હવે પ્રભુ એને એનું જે પાપ છે એ વિશે એને ઢંઢોળે છે. હવે આપણે તો ઈસુ ખ્રિસ્ત છે નહીં, આપણે લોકોના હૃદય જાણી શકતા નથી, બરાબર, પણ આપણે પાપ વિશે વાત કરી શકીએ છીએ. આપણે કોણ કેટલું પાપી છે એ નથી કહી શકતા, જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રી સાથે વાત કરી રહ્યા છે. એટલે પ્રભુ ઈસુ શું કહે છે એને, કે સ્ત્રીએ ઈસુને કહ્યું, ઈસુએ તેને કહ્યું કે જા, તારા પતિને અહીંયા બોલાવી લાવ. સ્ત્રીએ ઈસુને કહ્યું કે મારે પતિ નથી. હવે એ સાચી વાત છે. તો હવે શું કહે છે ઈસુ? કહે તેને કહે છે કે તે સાચું કહે છે, તારે પતિ નથી, કેમ કે તને 5 પતિ હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી. એ તે સાચું કહ્યું. સ્ત્રીએ કહ્યું કે પ્રભુ, તમે પ્રબોધક છો. જ્યારે પ્રભુએ કીધું, પહેલાં એણે સાહેબથી શરૂઆત કરી, બરાબર, પહેલાં એને એના કપડાં પર પહેલાં જ્યારે મળ્યા ત્યારે કે આ યહૂદી પુરુષ છે, સાહેબ કીધું, એને પછી ખ્યાલ આવ્યો કે કદાચ આ રાબી છે, શિક્ષક છે. પણ જ્યારે પ્રભુએ એના પતિની એના અંગત જીવનની વાત કરી ત્યારે જુઓ એના મોંમાંથી શું શબ્દ નીકળે છે. સ્ત્રીએ કહ્યું કે પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલુમ પડે છે. હવે પ્રભુને એ પ્રબોધક તરીકે ઓળખે છે. શું આ સમયે એનું બદલાણ થયું? ના, કારણ કે પ્રભુને ફક્ત શિક્ષક કે પ્રબોધક તરીકે ઓળખો તમને અનંત જીવનમાં નહીં લઈ જાય. પ્રભુને જ્યારે તમે, ઈસુ ખ્રિસ્તને જ્યારે તમે દેવ તરીકે ઓળખશો, ઈશ્વરના દીકરા તરીકે ઓળખશો, ત્યારે જ તમને નવો જન્મ મળે છે અને તમને સ્વર્ગના અને અનંત જીવનના ભાગીદાર બનો છો. જો તમે શનિવારે મારી સાથે હોય તો મેં તમને કીધું હતું કે યોહાનની સુવાર્તાનો લખવાનો એક જ મૂળ હેતુ હતો, અને એ તો પ્રભુ ઈસુ એ દેવ છે અને ઈશ્વરનો દીકરો છે. યોહાનનું પુસ્તક તેની 20મો અધ્યાય અને 31મી કલમ શું કહે છે કે તમે જાણ, આ લખવામાં આવ્યા છે કે તમે જાણો કે ઈસુ તે પ્રભુનો દીકરો છે અને એ આપણો મસીહા છે, તારનાર છે. એ જાણવાને ખાતર અને એ જાણો ત્યારે તમે તેની પર વિશ્વાસ કરો, તેમાં તમને અનંત જીવન મળે, તે માટે આ વચનો લખવામાં આવ્યા છે. એટલે હવે અહીંયા એમ કહે છે કે તમે પ્રબોધક છો, જાણું છું મારી પાસે સમય ઓછો છે પણ હું પૂરું કરીશ એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુસાલેમ છે. ઈસુએ તેને કહ્યું કે સ્ત્રી, મારું માન, એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુસાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહીં. જેને તમે જાણતા નથી ને તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે. સમજવું બહુ જરૂરી છે. જે મેં તમને બાપ્તિસ્માની સમજણ આપી, મંડળીની વાત કરી, હવે એ અહીંયા લાગુ પડે છે. હવે આ સ્ત્રીને જ્યારે ખબર પડી કે આ પ્રબોધક છે, ખબર પડી કે આ આત્મિક જીવનની વિશેની વાત કરી રહ્યો છું, મારા પાપ વિશેની વાત કરે છે, ત્યારે એને એકદમ પછી પોતાનું એક જાતનું જે સમજણ હતી તેની પર એ આવી ગઈ. અને વધારે સમય લીધા વગર હું એમ કહીશ કે જે આ 12 જે કુળ હતા જે છૂટા પડ્યા સુલેમાનના પુત્રના રાજ્યમાં, જે 10 જે હતા એક બાજુ, 10 ટ્રાઇબ્સ આ બાજુ જતી રહી, 2 એ આજે સમરૂનમાં હતા, જ્યારે એમનામાં એક જાતની ભેળસેળ આવી, કારણ કે જ્યારે બેબિલ અસેરિયાના લોકો આવી અને એમની પર હુમલો કર્યો, એમને લઈ ગયા, ત્યારે ત્યાં ગાડી એ લોકોએ એક જાતની, એ અસેરિયાના જે લોકો હતા એ કાયમ શું કરતા હતા કે જ્યારે બી કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય અને યુદ્ધ પર જ્યારે એ વિજયવંત થાય ત્યારે ત્યાંના લોકોને લઈ અને બીજી જગ્યાએ લઈ જાય. કારણ કે જ્યારે તમારી પોતાની ઓળખ, દેશ તરીકેની ઓળખ જતી રહે ત્યારે તમને તમારી ઉપર એક જાતનો કંટ્રોલ લાવવો બહુ આસાન થઈ જાય. એટલે એમણે આ સમારિયામાં બીજા દેશોમાંથી લાવ્યા અને સમારિયાના લોકો હતા જે યહૂદી, એમને બીજી લઈ ગયા. પણ અમુક લોકો જે મજૂર હોય, ખેડૂત હોય, એવા જે નીચા વર્ગના લોકો હોય યહૂદમાં, તેઓને ત્યાં રાખ્યા હતા અને આ લોકોએ બીજા જે લોકો બહારથી આવ્યા તેમની સાથે લગ્ન કર્યા અને ત્યાંથી સમરૂની, એટલા માટે જે ખરેખર યહૂદી હતા એમને આ સમરૂની તરફ એક જાતની નફરત હતી. અને એટલી નફરત હતી, મેં તમને શનિવારે પણ કીધું હતું કે એમને યરુસાલેમમાં મંદિરમાં આવી અને એમને સ્તુતિ કરવા પણ નહોતા દેતા. એથી કરીને એમણે પોતાનું એક મંદિર ત્યાં ગેરાઝીમ નામનો જે પહાડ છે ત્યાં એમણે પોતાનું મંદિર ઊભું કર્યું હતું. અને આ સ્ત્રી એમ પૂછી રહે છે કે અમારા જે પરંપરા છે, બરાબર છે, એટલે અને આ જો સાંભળો, આપણે પણ આવું છે ને, ભાઈ કોઈ આપી મિશનનો કે મેથોડિસ્ટમાં અમારા મંડળીમાં તો આ પ્રમાણે થાય અને અમારી મંડળીમાં તો આ પ્રમાણે થાય, એવી વાતો થાય છે કે નહીં? અને એવું જ કંઈક આ સ્ત્રી આ વાર્તાલાપ કરી રહી છે કે અમારા પૂર્વજો તો એમ કહે છે કે આ પહાડ પર કરવાનું, પણ તમે એમ લોકો કહે છો કે ના, યરુસલેમ જાઓ તો જ, બરાબર. અને અહીંયા બહુ જ મહત્વનો મુદ્દો સમજવાની જરૂર છે, બહુ જ મહત્વનો. બીજું કશું યાદ ના રાખો તો આટલું યાદ રાખજો, બરાબર. આપણે આ સ્ત્રીની જેમ કાયમ આ જ જાતના પ્રશ્નો હોય છે કે હું કેવી રીતે, ક્યાં, શું, આ પ્રશ્નો દ્વારા આપણે સ્તુતિ કરવા માંગતા હોય છે કે હું ક્યાં જઉં, કેવી રીતે જઉં, બરાબર, મારે શું શું કરવાનું, કેવી રીતે કરવાનું, આ રીતે આપણે પ્રભુનું ભજન કરવા માંગતા હોય છે. પણ પ્રભુ શું કહે છે કે તમારે એવો સમય આવશે કે કોઈ પહાડ પર નહીં કે યરૂસાલેમમાં નહીં, બરાબર, પણ તમે આત્મામાં પ્રભુને ભજશો. આપણે એ બહુ મહત્વનું નથી કે કેવી રીતે, ક્યાં, પણ કોને ભજીએ છે એ બહુ મહત્વનું છે. આ વસ્તુ યાદ રાખજો. ફરીથી હું કહું છું તમને, કયા દેવળમાં બેસો છો, કેવી રીતે તમે ભક્તિ સ્તુતિ કરો છો, કેવી રીતે બાપ્તિસ્મા પામો છો, એ બધું કશું જ મહત્વ નથી. કોની સ્તુતિ કરો છો તમે, જ્યાં બી હો ત્યાં, જ્યાં પણ હોય ત્યાં, શું તમે ખરા દેવની સ્તુતિ કરો છો કે નહીં? અને એ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને સમજાવી રહ્યા છે. અને કોઈ દિવસ આગળ જો સમય મળશે તો આજે 20 થી 24 કલમ છે એ, કે પ્રભુની સ્તુતિ કેવી રીતે કરવી એનો અજાયબ જેવો સંદેશો છે. પણ એ કોઈ ફરીવાર આપણે જોઈશું. 23મી કલમ એમ કહે છે, પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે જ્યારે ખરા ભજનાર આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે. કેવી રીતે કરશે? આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે. કેમ કે એવા ભજનનારાઓને પિતા ઈચ્છે છે. ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ. વર્શિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે પ્રભુને આત્માથી આપણે એમને ભજીએ, સાચા હૃદયથી ભજીએ. ભલે 2 મિનિટનું તમારી સ્તુતિ હોય પણ સાચા હૃદયની હોય. જો તમારી પ્રાર્થના, બલકે જો તમે તમે જ્યારે પવિત્ર શાસ્ત્રમાં જુઓ તો જે ટૂંકી પ્રાર્થના છે એ બહુ અસરકારક પ્રાર્થના છે, સમજવા જેવું છે. 25મી કલમ એમ કહે છે કે સ્ત્રીએ તેમને કહ્યું કે મસી, જે ખ્રિસ્ત કહેવાય છે, તે આવે છે એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. ઈશુએ કહ્યું કે તારી સાથે જે બોલે છે તે હું છું. મને માફ કરજો, ખબર નહીં શું થયું પણ મારો ફોન કટ થઈ ગયો. 25મી કલમ એમ કહે છે કે સ્ત્રીએ તેમને કહ્યું કે મસી, જે ખ્રિસ્ત કહેવાય છે, તે આવે છે એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. ઈસુએ કહ્યું કે તારી સાથે જે બોલે છે તે હું છું. આ બહુ બહુ જ મહત્વનું વચન છે. કારણ કે જો કદાચ તમે કોઈ મુસલમાન માણસ સાથે કદી વાત કરશો ને તો એ તમને શું કહેશે ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાલી પ્રબોધક હતા. એમણે એમના આખી જીવન દરમિયાન કદી એમ નથી કીધું કે હું ઈશ્વર છું. જો એવું તમને કોઈ કહે, કોઈ મુસલમાન માણસ, તો એમને તમે અહીંયા લઈ આવજો અને અહીંયા લાવીને તેમને કહેજો કે ઈસુએ કહ્યું કે તારી સાથે જે બોલે છે તે હું છું. કોણ? મસી. આ બાય, સમરૂની બાય પણ મસી કોણ છે એ જાણતી હતી. કારણ કે એ લોકો પણ મૂસાના 5 પહેલા જે પુસ્તક છે એમાં માનતા હતા. અને કદાચ એને ઉત્પત્તિ 3 અને 15નો ખ્યાલ નહોતો, પણ એને આ કદાચ એ પૂર્ણ નિયમ 18મો અધ્યાય અને 15મી કલમ વિશે કહી રહ્યું છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પ્રભુ નિકોદિમસને નથી કહેતો, મેં તમને ગયા વખતે પણ કીધું હતું, જે ધાર્મિક હતો. બીજા શિષ્યોને, કોઈને અત્યાર સુધી એણે નથી કીધું કે હું મસી છું. પણ આ જે એક પાપી બાય હતી, દુનિયા સમરૂની બાય હતી, જેને દુનિયા એક જાતની અછૂત જેવી ગણતી હતી, એ વ્યક્તિની આગળ પોતાની જાતને પ્રગટ કરે છે કે હું મસી છું. કેટલું અજાયબ જેવું છે, બહુ અજાયબ જેવું છે. આગળ આપણે વાંચીએ તો પછી આપણને કહેવામાં આવે છે કે શિષ્યો આવ્યા અને શું વાર્તાલાપ થયો. એ વિશે તમને બીજું કોઈ શીખવવાનું છે તો હું એ વિશે તમને આગળ હું નહીં કહું. પણ તમે જો છેલ્લે અંતમાં આવો તો આ બાય જઈ અને જે એના દેશવાય બીજા જે ગામના લોકો છે તેઓને કહે છે, બરાબર, 39મી કલમ કહે છે કે જે સ્ત્રીએ સાક્ષી આપી કે મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું, તે સ્ત્રીની વાતની શહેરના ઘણા સમરૂનીઓ ઈસુ પર વિશ્વાસ કર્યો. સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે તમે આવીને અમારી સાથે રહો, અને ઈસુ 2 દિવસ સુધી ત્યાં રહ્યા. આ બાએ જઈ તરત બધું મૂકી અને લોકોની સાક્ષી પૂરી. હવે એ જ્યાં જઈ, એના ગામમાં જઈ, અને એની જે જીવનશૈલી હતી, એનું જે ચારિત્ર હતું, એ બધા લોકો જાણતા હતા. એટલે જો એ જઈને એમ કહે કે ભાઈ હું મસીહાને મળી છું તો કોઈ માનવાનું નહોતું. એટલા માટે એણે કેવી એની સાક્ષી શું આપી? કે ભાઈ આવું બધું મને કઈ બતાવ્યું, બધું જ મને કઈ બતાવ્યું, શું કદાચ આ મસી હોઈ શકે, તમે આવીને જુઓ, તમે આવીને જુઓ. અને આ બી બહુ ઇમ્પોર્ટન્ટ એક લેસન છે કે આપણે પ્રભુને કદાચ કોઈને આપણે છે ને કન્વિન્સ નથી કરી શકતા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે અને એ જ તારનાર છે, પણ આપણે એમને કહી શકીએ જો મારા જીવનમાં આ બધું બન્યું છે, તું પણ આઈને પારખ કરને ભાઈ, કદાચ તારા જીવનમાં પણ ફરક પડે. અને જ્યારે આ સ્ત્રીએ આ કર્યું ત્યારે આખું શહેર પ્રભુને પ્રભુના વિશ્વાસમાં આવ્યું. કેવું અજાયબ જેવું છે. થોડોક જ સમય છે, એમાં તમને એક બહુ જ મહત્વનો મુદ્દો હું તમને કહું. ઓકે, શું કીધું 40મી કલમ શું કહે છે કે સમરૂનીઓએ તેમની પાસે આવી તમને વિનંતી કરી કે તમે આવીને અમારી સાથે રહો. અને ઈસુ 2 દિવસ સુધી ત્યાં રહ્યા. તેમના ઉપદેશથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવ જગતના ઉદ્ધારક નિશ્ચય તેવો જ છે. આપણે પોતે વિશ્વાસ કરવાનું બહુ જરૂરી છે. ભલે આપણા મા બાપ માનતા હોય, કદાચ આપણો છોકરો માનતો હોય, આપણી પત્ની માનતી હોય કે ઈશ્વર આપણો ઉદ્ધારક છે, એ આપણને સ્વર્ગમાં નહીં લઈ જાય. આપણે પોતે આ નિર્ણય કરવાનો છે. પણ મહત્વની વાત હું જેમને કહેવા માંગુ છું કે 40મી કલમમાં શું કહે છે, અને ઈસુ 2 દિવસ સુધી ત્યાં રહ્યો. પછી તમે 43મી કલમમાં આવો તો ત્યાં શું લખ્યું છે, 2 દિવસ રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલિલ ગયા. હવે આ સમરૂનીઓ હતા, શું હતા, બિન યહૂદી હતા, બરાબર, એક જાતના જેન્ટાઇલ્સ જેને કહેવામાં આવે, જેમાં આપણે પણ આવી જઈએ, જે લોકો લોહીથી ઇબ્રાહીમ સાથે જોડાયેલા નથી, બિન યહૂદી જેન્ટાઇલ્સ જેને કહેવામાં આવે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 દિવસ, કેટલા દિવસ ત્યાં રહ્યા, 2 દિવસ ત્યાં રહ્યા, બરાબર. અને પછી કહે છે 3જા દિવસે ત્યાંથી એ ગાલિલ ફરીથી યરુસાલેમ તરફ જવા નીકળી ગયા. ગાલિલ, આઈ મીન સોરી, ગાલિલ તરફ, જ્યાં તેમની સેવા આપવાની હતી યહૂદીઓની મધ્યે, બરાબર છે. જ્યારે આપણે અંત સમયની વાત કરીએ, અંત સમયની વાત કરીએ, તો આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. કારણ કે પિતર આપણને શું કહે છે કે પ્રભુની નજરમાં 1 દિવસ એ 1000 દિવસ બરાબર છે, અને 1000 દિવસ 1 વર્ષ 1 દિવસ બરાબર છે, બરાબર છે. તો તમે જ્યારે પુનરુત્થાનની વાત કરો તો 2000 થઈ ગયા છે, એટલે કે 2 દિવસ થઈ ગયા છે, અને અત્યારે આપણે 3જા દિવસમાં છે. હું તમને સમજાવવા માંગુ છું કે પ્રભુનું આવવું બહુ નજદીક છે. આપણે 3જા દિવસમાં છે અત્યારે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સુવાર્તા છે એ કોની પાસે છે, બિન યહૂદીઓ પાસે છે, આપણી પાસે, જેન્ટાઇલ પાસે છે. જેવી રીતે પ્રભુ અહીંયા 2 દિવસ સમરૂન દેશમાં એમની સાથે રહ્યા અને 3જા દિવસે ફરી યહૂદીઓ પાસે ગયા, એવું જ કંઈક અંત સમય માટે છે, રાઈટ. તો આ અંત સમયની વાત કરી રહ્યા છે. આપણે અત્યારે 3જા દિવસમાં છીએ, 2 દિવસ પ્રભુ આપણી સાથે છે. હવે આ 3જા દિવસમાં પ્રભુ આપણને ફરી એમની પાસે બોલાવી લેશે, અને પછી ફરી પાછો જે મસીહાનો જે સંદેશો છે, મસીહનો જે સંદેશો છે, એ કોની પાસે જશે, યહૂદીઓ પાસે, જે આપણે પ્રકટીકરણના પુસ્તકમાં વાંચીએ છીએ કે જે 7 વર્ષનો ગાળો છે જ્યાં આ યહૂદીઓને પ્રબોધ કરવામાં આવશે, અને ત્યારે તેઓ એમને માનશે કે આ ખરેખર ઈસુ એ ખ્રિસ્ત પ્રભુનો દીકરો છે. એ વસ્તુ આ અહીંયા બતાવે છે કે 2 દિવસ એ સમરૂનમાં રહ્યા અને પછી 3જા દિવસે પાછા યહૂદીઓની પાસે ગયા. વાલાઓ, આપણે આ 3જા દિવસમાં છીએ, અને કઈ ઘડી અને ક્યારે પ્રભુ આવશે એ આપણે જાણતા નથી. અને જો તમે પ્રભુની સાથે ખરા હૃદયથી તમે સંબંધ નથી બાંધ્યો, જેની હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો પ્રભુ હું પ્રભુમાં તમને ખાસ વિનંતી કરું છું કે હવે વધુ રાહ તમે જોશો નહીં. સમય આજે અને હમણાં જ છે તમારા તારણનો. શું તમે પ્રભુ પર વિશ્વાસ કરવા તૈયાર છો? આ સમરૂની બાય જે કુવા પાસે એક પાપી સ્ત્રી તરીકે, વ્યભિચારી સ્ત્રી તરીકે આવી, કોઈ પણ જાતના બાપ્તિસ્મા વગર, કોઈ પણ જાતના વિધિ રીતિ રિવાજો વગર, તે અનંત જીવન પામી અને પાછી ગઈ. શું કશું બીજું એને કરવું પડ્યું હતું? ના. તો આજે તમને પણ હું વિનંતી કરું છું કે જો તમે પ્રભુને ઓળખતા નથી, ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, તો આજે જ તમારું જીવન તમને સોંપો. અને જો તમે સોંપશો તો આપણના પ્રભુએ આપણને વચન આપ્યું છે કે હું તમને અનંત જીવન આપીશ, અને આપણે બધા જ એ અનંત જીવનના ભાગીદાર બનીએ એવી મારી હૃદયથી પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ, ટૂંકી પ્રાર્થના. પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનું છું આ વચનોને માટે. પ્રભુ આપ જો અત્યારે કોઈના હૃદયમાં ગઢમથલ હોય, જો કોઈ હજુ બી કોઈ જાતનો ખચકાટ હોય પ્રભુ આપ, તો આજે તમે એ ખચકાટ દૂર કરો પ્રભુ આપ, અને તે તમારું જીવન તમને સોંપે અને પ્રભુ આપ અનંત જીવનનો વારસો પામે એવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. આ મારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.
આમેન. આમેન. આમેન.